તારીખ 16/4/1991 શ્રીમદ રાજચંદ્ર પત્રાંક 672 673 અને 674 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 301
આત્માર્થી શ્રી સુભાગ તથા શ્રી ડુંગર પ્રત્યે શ્રી સાયલા વિસ્તારપૂર્વક કાગળ લખવાનું હાલમાં થતું નથી, તેથી ચિત્તમાં વૈરાગ્ય ઉપશમાદિ વિશેષ પ્રદીપ્ત રહેવામાં સત્શાસ્ત્ર એક વિશેષ આધારભૂત નિમિત્ત જાણી શ્રી સુંદરદાસ આદિના ગ્રંથનો બને તો 2-4 ઘડી નિયમિત વાંચવું પૂછવું થાય તેમ કરવાનું લખ્યું હતું. આગળના પત્રમાં સુંદરદાસજીના ગ્રંથ પ્રથમથી છેવટ સુધી અનુક્રમે એટલે ક્રમશઃ વિચારવાનું થાય તેમ કરશો એમ લખ્યું હતું. અત્યારે પણ ફરીને લખે છે કે મારા તરફથી વિસ્તારપૂર્વક તમને કાગળ લખવાનું થઈ શકતું નથી, પણ તમારા ચિત્તમાં વૈરાગ્યને ઉપશમ વિશેષ પ્રદીપ્ત રહે એટલે જાગ્રત રહે, ચાલુ રહે એમ રહેવામાં સત્શાસ્ત્ર એક વિશેષ આધારભૂત નિમિત્ત જાણીને. સત્શાસ્ત્ર છે એ વૈરાગ ઉપશમને પ્રદીપ્ત રહેવામાં એક સત્સંગ પછીનો એક વિશેષ નિમિત્તભૂત છે એમ જાણીને સુંદરદાસ આદિના ગ્રંથનો એટલે બીજા પણ કોઈ ગ્રંથ કદાચ સૂચવા હશે હંમેશા નિયમિત રીતે એટલે હંમેશા 2-4 ઘડી કલાક 2 કલાક 3 કલાક વાંચવું થાય અને પૂછવું થાય બે વાત લીધી છે. ખાલી વાંચી જવું એમ નહીં પણ પરસ્પર ચર્ચા કરવી તેમ કરવાને લખ્યું હતું. આગળના પત્રમાં એવી વાત લખી હતી. શ્રી સુંદરદાસના ગ્રંથો પ્રથમથી કરીને પ્રાંત સુધી વિશેષ અનુપ્રેક્ષાથી હાલ વિચારવા માટે તમને તથા શ્રી ડુંગરને વિનંતી છે. પોતે એ ગ્રંથો વાંચ્યા છે અને એ ગ્રંથો આ બંને ભાઈઓ પણ વાંચે એવી એમણે સૂચના લખી છે. વિશેષાનુપ્રેક્ષાથી ખૂબ ભાવનાથી વારંવાર જેની ભાવના હોય આત્મકલ્યાણની ભાવનાપૂર્વક વિશેષે કરીને આત્મકલ્યાણની ભાવનાપૂર્વક એ વિચારવાનું થાય એ વિનંતી છે. આગળના પત્રના અનુસંધાનમાં થોડી વાત છે, ત્યાર પછીના પેરેગ્રાફમાં વિષય બદલાય છે. કાયા સુધી માયા એટલે કષાયાદીનો સંભવ રહ્યા કરે છે એમ શ્રી ડુંગરને લાગે છે એવો અભિપ્રાય એવો છે કે ભાઈ જ્યાં સુધી શરીર હોય ત્યાં સુધી જીવને શરીર સંબંધિત અનેક જાતના પરિણામો રહ્યા કરે. માયા એટલે મમતા, શરીરની મમતા હોય એટલે શરીરની જાળવણી, શરીરની સાચવણી, શરીરની સંભાળ એ પ્રકારના કષાયના જે પરિણામ છે, વિષય કષાયના પરિણામ, શરીર તંદુરસ્ત રહે તેના માટેના ઉપાયો, આહાર આદિ વિષયો, પોષણ મળે શરીરને એવા આહાર લેવા એ વગેરે વિષય એમ કાયા હોય ત્યાં સુધી તો એ બધું રહ્યા જ કરે. કાયા સુધી માયા એટલે કાયા ક્યાં સુધી હોય? જિંદગીના છેડા સુધી. માયા ક્યાં સુધી હોય, માણસ મરે ત્યાં સુધી પછી એને તો કાંઈ એ પરિણામ છૂટવાનો અવસર દેખાતો નથી, એટલું શરીર સાથેનો નિકટ સંબંધ છે. જીવની પણ એવી પોતાની યોગ્યતા જોવે છે, પૂર્વ સંસ્કાર પણ એ પ્રકારના છે શરીર સંબંધિત દેહાત્મ બુદ્ધિના. એટલે એમ લાગ્યું છે એમને કે જ્યાં સુધી શરીર હોય ત્યાં સુધી શરીરની માયા મૂકી શકાય, મમતા મૂકી શકાય કે કશાય મૂકી શકાય એવું લાગતું નથી, એવો જ એ ડુંગરભાઈનો અભિપ્રાય છે. તે પ્રાય તો યથાર્થ છે, એટલે સામાન્યપણે બધા જીવો માટે તો એ લાગુ પડે છે, ઘણું કરીને તો એ બધાને લાગુ પડે છે, તો પણ સર્વથા નથી એમ કહેવું છે. તો પણ કોઈ પુરુષને વિશેષ, પુરુષ વિશેષને વિશે કેવળ સર્વ પ્રકારના સંજલનાદિ કષાયનો અભાવ થઈ શકવા યોગ્ય લાગે છે. છતાં પણ કોઈ એવા મહામુનિઓ હોય છે, એ મુનિરાજ સંજલન કષાયમાં વર્તે છે, તે પણ વિશેષ પુરુષાર્થ કરીને સર્વ પ્રકારના એટલે ચારે જ ક્રોધ માન માયા લોભ ચારે સંજલન આદિ કષાયનો અભાવ એટલે ક્ષય કરી શકે છે, ક્ષય થઈ શકવા યોગ્ય છે. ક્ષય ન જ થાય એવું અમને લાગતું નથી. કોઈ પુરુષ વિશેષ એટલે કે એવા કોઈ પુરુષાર્થધારી મુનિરાજ હોય, કેવળ જ્ઞાન લેવાનો પુરુષાર્થ કરે તો એને કાયા હોય તો પણ એ કષાયનો ક્ષય કરીને અભાવ કરીને તે કષાય રહિતપણે સ્થિતિ પોતાના આત્માની થઈ શકવા યોગ્ય છે, સંભવે છે એ વાત, એ વાત તદ્દન અશક્ય દેખાતી નથી. કાયા હોય એટલે કષાય રહે જ એવો નિયમ બધાને લાગુ પડતો નથી. સામાન્ય સંસારી જીવોની વાત જુદી છે અને કોઈ પુરુષાર્થ વિશેષ એવા મુનિરાજ હોય તો એની વાત જુદી છે. તે અભિપ્રાય ઘણું કરીને તો યથાર્થ લાગે છે, તો પણ કોઈ પુરુષ વિશેષને વિશે કેવળ સર્વ પ્રકારના સંજલનાદિ કષાયનો અભાવ થઈ શકવા યોગ્ય લાગે છે, કેવળ એટલે સર્વથા નાશ થઈ શકવા યોગ્ય લાગે છે, સંભવે છે. અર્થાત સર્વથા રાગદ્વેષ રહિત પુરુષ હોઈ શકે, એનો અર્થ એ છે કે કોઈ પણ શરીરધારી આત્મા સર્વથા રાગદ્વેષ રહિત પણ હોઈ શકે ખરો. શરીર હોય એટલે એને રાગદ્વેષના કષાયો હોય જ એવો કોઈ નિયમ સંભવતો નથી, એટલે એ બની શકવા યોગ્ય છે. રાગદ્વેષ રહિત આ પુરુષ છે એમ બાહ્ય ચેષ્ટાથી સામાન્ય જીવો જાણી શકે એમ બની શકે નહીં. રાગદ્વેષ રહિત આ પુરુષ છે, કોઈ એક શરીરધારી જીવને જોઈને આ રાગદ્વેષ રહિત પુરુષ છે એમ બાહ્ય ચેષ્ટાથી અને આ બાહ્ય વર્તણૂકથી સામાન્ય એટલે બધા જીવો જાણી શકે એવું બની શકે નહીં. જો એમ બની શકે તો બધા જ વિતરાગને ઓળખે, પણ સમોસરણમાં આવેલા પણ બધા ઓળખતા નથી. સમોસરણ બહાર રહી ગયા એને તો પછી વિચાર કરવાનો પ્રશ્ન રહેતો નથી, એ તો વિરોધ પણ કરી શકે છે, પણ સમોસરણમાં આવેલા બધા જીવો પણ વિતરાગને ઓળખતા નથી, નહીતર એ ઉત્કૃષ્ટ નિમિત્ત છે. નીચેના ગુણ સ્થાને તો રાગદ્વેષ સહિતની કેટલીક ક્રિયાઓ જોવામાં આવે છે, સત્પુરુષને મુનિરાજને આહાર આદિની, તો એને રાગદ્વેષ હજી છે એમ સાબિત થાય છે. પણ વિતરાગ તો જ્યારથી કેવળ જ્ઞાન થયું ત્યારથી તો પ્રતિમાવત બિરાજમાન રહી જાય છે. ક્યારેક ક્યારેક દિવ્ય ધ્વનિ છૂટે તો પણ એમના હોઠ હલે, મોઢું ખુલે, કંઠ હલે, કે આંખોમાં ફેરફાર થાય, માણસ સદમસ્ત માણસ બોલે એની આંખોની અંદર ફેરફાર થાય, અથવા મેષોન્મેષ આંખના પલકારા થાય, એવું કાંઈ બનતું નથી. ભગવાનને ધ્યાનસ્થ અવસ્થામાં આંખનો પલકારો પણ નથી થતો, એટલું પણ હલનચલન નથી, પ્રતિમાવત છે. પછી બીજી તો વાત રહેતી નથી, આંખનો પલકારો નથી પછી બીજી તો વાત રહેતી નથી કે બીજું હલનચલન થાય છે. એવા પ્રતિમાવત વિતરાગ હોય તો પણ જીવ ન ઓળખી શકો, આ તે કેવી મૂંઢતા ગણવી, પોતાને વિચારવા જેવી છે. પોતે ગયો છે ને અનંત વાર સમોસરણમાં પોતે જઈ આવ્યો છે, અને ત્યાં પણ વિતરાગને ન ઓળખ્યા. રાગી દ્વેષી હોય એને તો ન ઓળખી શકે કે ભાઈ આને તો રાગ થાય છે, આને તો દ્વેષ થાય છે, આને તો મોહ દેખાય છે. ભલે ચારિત્રમો હોય, એ ક્યાં ઓળખી શકે દર્શનનો કેવો કેવો ને ચારિત્રમો કેવો, એ તો હજી જીવ ભેદ નથી પાડી શકતો. પણ જે સર્વથા નિર્મોહ દશાને પામ્યા અને મોહ રાગ દ્વેષની કોઈ ચેષ્ટા જેને વિશે નથી, એવા સર્વજ્ઞ વિતરાગ જીનેન્દ્રને જીવ ન ઓળખી શકો, એ એક આશ્ચર્ય જેવી વાત ગણવી જોઈએ. કેમ એમ થયું છે આજે વિચારતા તો નવાય લાગે એવું છે, પણ થયું છે એ વાત હકીકત છે. એટલે એમ લખે છે કે રાગ દ્વેષ રહિત આ પુરુષ છે એમ બાહ્ય ચેષ્ટાથી સામાન્ય જીવો જાણી શકે એમ તો બની શકે નહીં. સામાન્ય જીવોની સ્થિતિ એવી નથી કે વિતરાગને જોઈને પણ આ રાગ દ્વેષ રહિત થયા છે એમ ઓળખી શકતા નથી. એથી તે પુરુષ કશાય રહિત સંપૂર્ણ વિતરાગ ન હોય એવો અભિપ્રાય વિચારવાન સિદ્ધ કરતા નથી. સામાન્ય માણસો ન ઓળખી શકે માટે એમને કશાયનો અભાવ નથી થયો એવો અભિપ્રાય બાંધી લેવો એ વિચારવાન માણસોને માટે તો યોગ્ય લાગતું નથી. વિચારવાન માણસો એમ સામાન્ય માણસોના અભિપ્રાયથી દોરવાય કે જાજાને બધાને લાગે તે બરાબર, બધાને ઘણાને બરાબર ન લાગે તે બરાબર નહીં, એવો અભિપ્રાય વિચારવાન પુરુષોનો હોતો નથી. આ એક વિશેષ વાત લીધી કે ધાર્મિક અથવા તાત્વિક જે વિષય છે એ વિષયની અંદર સામાન્ય માણસોનો એટલે કે ઘણા માણસોનો એટલે કે બહુમતીનો એમાં અભિપ્રાય કામ લાગતો નથી. એમાં તો એ વિષયના જે તજજ્ઞ હોય એનો જ અભિપ્રાય કામ લાગે છે, અને દરેક એવા જે ખાસ વિષયો છે એમાં એ જ ધોરણ અપનાવવું પડે છે. જેમ કે કોઈ ડાક્ટર છે તો ડાક્ટર કે એ સાચું કે બીજા 50 માણસો કે એ સાચું, ડાક્ટર ન હોય એવા કોણ કે એ સાચું? તબીબી વિજ્ઞાનમાં તો એનો અભિપ્રાય સાચો, બીજા ગમે એટલા કહે એનો અભિપ્રાય સાચો નહીં. એમ વકીલ હોય કાયદાની બાબતમાં, રસ્તે ચાલતા બજારના માણસો કે એ વાત બરાબર કે કાયદાના જાણકાર છે એ કે બરાબર, તો કે એમાં બહુમતી એકમતીનો લઘુમતીનો સવાલ રહેતો નથી. એમ અહીંયા એમ કહ્યું કે વિતરાગી જીનેન્દ્ર સર્વજ્ઞ પુરુષ કશાય રહી છે એ સામાન્ય માણસો જાણી શકે એમ બને નહીં, તેથી તે સંપૂર્ણ વિતરાગ ન હોય. ઘણા માણસો એમ ન જાણે માટે તે વિતરાગ ન હોય એવો અભિપ્રાય વિચારવાન માણસો સિદ્ધ કરતા નથી, કબૂલ કરતા નથી, સ્વીકારતા નથી. અત્યારે લઈએ કે જૈન સંપ્રદાયની સંખ્યા ઓછી થઈ ગઈ, બીજા સંપ્રદાયોમાં મનુષ્યોની સંખ્યા બહુ મોટી જોવામાં આવે છે. તો જે સંપ્રદાયમાં ઘણી મોટી સંખ્યા હોય એ સંપ્રદાય સાચો, જેમાં સંખ્યા ઘટી ગઈ હોય એ સંપ્રદાય ખોટો, એવું વિચારવાન માણસો સ્વીકારતા નથી. સૌથી વધારે અત્યારે ક્રિશ્ચિયન છે, ત્યાર પછી જગતમાં અત્યારે મુસલમાનોનો નંબર લાગે છે. આપણો તો 20મો નંબરે લાગવો મુશ્કેલ છે જૈનોનો, અને એમાંય તે જૈનત્વ સમજનારા તો આંગળીના વેઢે ઘણા એવા નીકળે એવું છે. તો એ બહુ થોડા છે માટે એનો અભિપ્રાય બરાબર નહીં, ને ઘણા છે એનો અભિપ્રાય બરાબર. એવું સત્ય અસત્યનો નિર્ણય કરવામાં ધોરણ અપનાવી શકાય નહીં, એ ધોરણથી કોઈ અભિપ્રાય બાંધવો જોઈએ નહીં. એટલે એવો અભિપ્રાય વિચારવાન સિદ્ધ કરતા નથી, કેમ કે બાહ્ય ચેષ્ટાથી આત્મદશાની સર્વથા સ્થિતિ સમજાઈ શકે એમ ન કહી શકાય. બહારના વલણથી, બહારની વર્તણૂકથી એના આત્માની દશા કેવી છે એ સર્વથા એટલે પૂરેપૂરી એની સ્થિતિ સમજાઈ જાય એવું કહી શકાય એવું નથી. એ વખતે પણ જીવે તર્ક કર્યો છે, આ વિતરાગ થઈ ગયા પછી આ સમોસરણનો વૈભવ શું કરવા એમને હોવો જોઈએ. 34 અતિશય હોય છે ને, તો કે આવી બધી એમને શું જરૂર છે, એમને તો જંગલમાં ગમે ત્યાં રહીને ઉપદેશ દેવો તો. પણ એમનો એ વિકલ્પ નથી, વિકલ્પ કોઈ બીજાનો છે અને તે પણ એમને કાંઈ લાગતું ઓળખતું નથી. એ તો 500 ધનુષ ઊંચે આકાશમાં બિરાજે છે. સમોસરણ તો 500 ધનુષ નીચે છે ધર્મસભા. શ્રી સુંદરદાસે આત્મજાગ્રત દશામાં સુરાતન અંગ કહ્યું છે, અંગ એવા પ્રકરણો લખ્યા છે, એમાં એક સુરાતન માટેનું પ્રકરણ લખેલું છે. શ્રી સુંદરદાસે આત્મજાગ્રત દશામાં સુરાતન અંગ કહ્યું છે, તેમાં વિશેષ ઉલ્લાસ પરિણતિથી સુરવીરતાનું નિરૂપણ કર્યું છે. એમણે બહુ સારું વર્ણન કર્યું છે એમ કરીને પોતે એમનું એક પદ ટાંક્યું છે. 21 અને 11 એનું આંક છે શોધવા માટેનું, એટલે 21મું પ્રકરણ હશે શું, અને 11મું આ પદ હશે. એટલે ગ્રંથ કેટલો મોટો હશે એ વિચારી શકાય છે કે જેનું 21મું પ્રકરણ સુરાતન અંગ છે. આત્મજાગ્રત દશામાં કહ્યું છે, હા એમ લખ્યું છે, એમને જે લાગ્યું એ લખ્યું છે. શું, કેમ કે ભાવ તો બહુ સારા છે. મારે કામ ક્રોધ સબ લોભ મોહ પીસી ડારે છે, કોઈ હિન્દી કવિ છે. શું, મારે કામ ક્રોધ સબ લોભ મોહ પીસી ડારે, પીસી ડારે એટલે પીસી નાખે, દળી નાખે, ભૂકો કરી નાખે. ઇન્દ્રિય હું કતલ કરી કયો રજપૂતો હે, એવા રજપૂત છે કે ઇન્દ્રિયોની તો કતલ કરી નાખે છે. મારો મહા મત મન, જે મન છે, મત છે ઘણું, જે કંટ્રોલમાં ન રહે, કાબુમાં ન રહે એને મત કહેવામાં આવે છે. આ પાગલ અથવા હાથી થાય છે ને ગાંડા. મારો મહા મત મન, મારે અહંકાર મીર શક્તિશાળી, મારે અહંકાર મીર, મારે મદ મચ્છર, મચ્છર એટલે ઈર્ષા, મદ અને ઈર્ષા ને મારે મદ મચ્છર હું એસો રણ રૂતો હોય, એવો રણની અંદર એવો લડે છે, એવો લડે છે કે આ બધાના ભૂક્કા બોલાવે છે. શું, જેટલા જેટલા દુશ્મન છે જીવના એ બધાને આ રજપૂત છે રણની અંદર બરાબર હરાવે છે. મારી આશા તૃષ્ણા પુની, આશા ને તૃષ્ણાને પણ ફરીને એને મારી છે, પાપીની સાપીની દઉં, જે પાપણી છે એવી આશા તૃષ્ણા છે, અનેક પાપ કરાવે છે એને પણ મારી, સબકો સંહાર કરી નિજ પદ પહોંચતો હે, એ બધા કસાયોને મારીને જે પોતાના નિજ પદમાં પહોંચ્યો છે. સુંદર કહત એસો સાધુ કો સુરવીર, સુંદરદાસ કહે છે કે એવો કોઈ સુરવીર સાધુ છે, વેરી સબ મારી કે નિશ્ચિંત હોય સૂતો હે, બધા વેરીને મારીને હવે તો એ નિશ્ચિંત થઈને કે હવે કોઈને મારવાના બાકી રહ્યા નથી, આરામથી સુઈ ગયો છે. એવું એક પદ એમણે વાંચ્યું છે. અહીંયા આ બંને ભાઈઓને વિશેષ પ્રેરણા માટે જુઓ કેવું ઉલ્લાસ પરિણતિથી એમણે લખ્યું છે, કેવું એમનું સુરાતન છે ભાવ, શત્રુને મારવા માટેનું કેવું સુરાતન છે સુંદરદાસજીનું જુઓ એમ કે એમ કરીને એક પદને દોરાવ્યું છે. આ સત્શાસ્ત્ર ઉપસમાદી પ્રદીપ રેવામાં સત્શાસ્ત્ર એક વિશેષ આધારભૂત નિમિત્ત જાણીને સુંદરદાસજીના ગ્રંથનું તમને વાંચન કરવાનું, નિયમિત વાંચન કરવાનું કહીએ છીએ. અને વાત પણ અમને તો વાણી ઉપરથી ખ્યાલ આવતો હતો કે આ જીવે કોઈ લાઈન પકડી છે કે નહીં, શું આત્મ જાગૃતિ એની સારી દેખાય છે. પછી જાગૃતિ બે રીતે બે તબક્કામાં સમજવામાં આવે છે. એક તો જે સમ્યક દર્શનની સમીપ હોય એવા મુમુક્ષુને આત્મ જાગૃતિ વિશેષ કરીને હોય છે, અને એક સમ્યક દ્રષ્ટિ ધર્માત્માને પણ આત્મ જાગૃત દશા હોય છે. હવે ગમે તે હોય આત્મ જાગૃતિ તો એમની જોવામાં આવી છે, એ સ્પષ્ટ લખેલું છે. જો એક સંપ્રદાય સામે નથી જોતા, એ જીવ કયા સંપ્રદાયમાં અત્યારે છે એમ નથી જોતા, એને સંપ્રદાય છોડ્યો તો કે નતો છોડ્યો એ નથી જોતા. કેમ કે આત્મજાગૃતિ તિરિંચને આવે છે, ધર્મ તિરિંચ પામે છે, ક્યાં સંપ્રદાય છે. એ મનુષ્ય પણ કોઈ પણ સંપ્રદાયમાં હોય તો પણ સંસ્કારી જીવ હોય તો ક્યાંય ફરી જાય. ગુરુદેવ સંસ્કારી હતા તો હજી સંપ્રદાય નહોતો બદલ્યો. શ્રીમદજી પોતે પણ સંસ્કારી હતા, સંપ્રદાય નહોતો બદલ્યો અને જ્ઞાન પ્રાપ્તિ બંનેને થઈ છે. આત્મજાગૃતિ મુમુક્ષુતા તો આવી પણ જ્ઞાન પ્રાપ્તિ પણ બંનેને થઈ છે. આપણે તો બહુ મોટા ઉદાહરણ છે આપણી પાસે તો. એટલે સંપ્રદાય ઉપર નજર દોડાવવા જેવી નથી. ક્યાં સુંદરદાસનું લિખ્યું તો ક્યાં સંપ્રદાયમાં હશે, જૈન હશે કે અજૈન હશે, કોણ હશે, અરે જે હોય તે એને લખ્યું છે શું બરાબર છે કે નહીં. સત્યની કસોટી ઉપર ચડાવીને એ સત્ય છે કે અસત્ય છે એટલો જ નિર્ણય કરવો રહે છે. એ 672 થયો, 673 એ લલ્લુજી ઉપરનો છે. ઓમ શ્રી સદગુરુ પ્રસાદ, સદગુરુની કૃપા ની ભાવના. ચાર વખત આવ્યું પ્રસાદ એટલે ગુરુની મહેરબાની, ગુરુની કૃપા. હા, ગુરુનો અનુગ્રહ જેને કહેવામાં આવે છે એ સદગુરુના અનુગ્રહની ભાવના આવી છે. શ્રી સાયલા ક્ષેત્રે ક્રમે કરીને વિચરતા પ્રતિબંધ નથી. ક્રમે કરીને એટલે તમે વિહાર કરો છો એમાં ક્રમશ આગળ વધતા સાયલા જાઓ તો કાંઈ પ્રતિબંધ નથી, એટલે અમારા તરફથી એ બાબતમાં તમને રોકવાનું કારણ નથી. હવે એમ કે ગમે ત્યાં વિહાર કરો પણ તમારો ત્યાગીનો વેશ છે અને લોકો તમારી પાસે ઉપદેશ સાંભળવા આવે છે તો આ એક માર્ગદર્શન છે ઉપદેશકો માટેનું કે યથાર્થ જ્ઞાન ઉત્પન્ન થયા પ્રથમ જે જીવોને ઉપદેશક પણ વર્તતું હોય પ્રારબ્ધ યોગ્ય કરીને, હજી આત્મજ્ઞાન ઉત્પન્ન ન થયું હોય તો પણ બીજા જીવો એને પૂછવા આવતા હોય, એની વાત સાંભળવા આવતા હોય અને ઉપદેશક તરીકે માનતા હોય કે ચાલો એનો આપણે ઉપદેશ સાંભળવા જઈએ. પોતે શું માને છે બીજી વાત છે, પણ બીજા તો એમ માને છે, અથવા દેખાવ પણ એવો છે કે આ ઉપદેશ આપે છે એનો ઉપદેશ બીજા ગ્રહણ કરે છે એવું ઉપદેશક પણ વર્તતું હોય તે જીવે પોતાના ઉપદેશમાં એમ કે જે પ્રકારે વૈરાગ ઉપશમ અને ભક્તિનો લક્ષ્ય થાય તે પ્રકારે પ્રસંગ પ્રાપ્ત જીવોને ઉપદેશ આપવો ઘટે. જો સિદ્ધાંતની વાતના લીધે શું, કેમ કે સિદ્ધાંતની અંદર એ વિષય એટલો સૂક્ષ્મ છે કે પોતાની પહોંચ છે કે કેમ એ બીજી વાત છે. આપણે ત્યાં વાંચનમાં અને વાંચનકારોના વિષયમાં સિદ્ધાંતિક વિષય મુખ્યપણે ચાલે છે. સિદ્ધાંતનો વિષય એટલો સૂક્ષ્મ છે કે એમાં ભાગ્યે જ કોકની પહોંચ હોય સરખી યથાર્થ, બાકી લગભગ અધૂરી પહોંચ હોય અને એમાંથી પછી વિચાર ભેદો ઉત્પન્ન થવાની સંભાવના ઘણી રહે છે અને એ પરિસ્થિતિ આજે સ્પષ્ટ જોવામાં આવે છે. ને એમને તો પહેલેથી જ ક્યુમાં મૂકી દીધા છે, લાઈનમાં મૂકી દીધા છે લલ્લુજી જેવાને, કે જો યથાર્થ જ્ઞાન ઉત્પન્ન થયું નથી તો જે પ્રકારે વૈરાગ્ય ઉત્પન્ન થાય જીવોમાં, ઉપશમ ઉત્પન્ન થાય અને ભક્તિનો લક્ષ થાય તે પ્રકારે પ્રસંગ પ્રાપ્ત જે જે જીવો પ્રસંગે આવતા હોય ઉપદેશ સાંભળવા, એવા જીવોને ઉપદેશ આપવો ઘટે. આ પ્રકારે તમારે મુખ્યપણે ઉપદેશ આપવો. સિદ્ધાંતની ચર્ચામાં આ તબક્કે તમારે જવા યોગ્ય નથી એમ સ્પષ્ટ વાત છે. અને જે પ્રકારે તેને નાના પ્રકારના અસદ આગ્રહનો અને એ જે તે સંપ્રદાયમાં રહેલા જીવોને આગ્રહ થઈ ગયા હોય, કદાગ્રહ થઈ ગયા હોય, અસત આગ્રહ થઈ ગયા હોય, આમ તો હોવું જ જોઈએ, પહેલાં આમ તો એને કરવું જ જોઈએ, જૈનો એને પહેલાં આટલું તો હોવું જ જોઈએ, આમ તો એને થવું જ જોઈએ એમ કરીને જે આગ્રહમાં આવી ગયા હોય એવો અસદ આગ્રહનો તથા કેવળ વેશ વ્યવહાર આદિનો અભિનિવેશ ઘટી જાય એને ઘટે. શું અને સંપ્રદાયની જે રૂઢિ રિવાજ વેશ વ્યવહાર, સંપ્રદાયના વેશ અને સંપ્રદાયના વ્યવહાર એનો અભિનિવેશ ઘટે, અહમ પણ એનું ઘટે, એનો આગ્રહ ઘટે, એનો અભિનિવેશ ઘટે, તે પ્રકારે ઉપદેશ પરિણામી થાય અને એવા જીવોને તે પ્રકારનો ઉપદેશ એના આત્મામાં સ્થાન પામે તેમ આત્માર્થ વિચારી કહેવું ઘટે. તે પણ કેવી રીતે, મુખ્ય લક્ષ્ય આ છે, આત્મહિત કેમ થાય, અર્થ એટલે પ્રયોજન, હિત થવાનું પ્રયોજન છે. એટલે જે કોઈ પ્રસંગે આવે સાંભળવા એ પ્રસંગ પ્રાપ્ત જીવોને ફક્ત એનું આત્મકલ્યાણ કેવી રીતે થાય એની મુખ્યતાથી વૈરાગ ઉપશમ અને ભક્તિનો ઉપદેશ અત્યારે તમારે આપવો, એથી આગળ તમારે જવું નહીં. જો ભલે લલ્લુજીને લખ્યું છે પણ કોઈ પણ યથાર્થ જ્ઞાન ઉત્પન્ન થયા પહેલા જે જીવોને કોઈને પણ બીજાને કહેવાનો પ્રસંગ હોય, ઉપદેશક પણ એટલે શું, એમ નહીં કે ભાઈ વાંચનકાર છે માટે બધા સાંભળવા આવે છે, એમ નહીં. ભલે પાંચ જણા પૂછવા આવતા હોય ને પોતે ઉત્તર દેનારા હોય, વાંચન ન કરતો હોય શું, પણ પાંચ પછી એને પૂછવા આવે, એ પૂછવા જાય એવી પરિસ્થિતિ સમાજમાં ન હોય, એને પૂછવા લોકો આવે તો એનો કંઈક આધાર પકડે છે ને લોકો, આ કંઈક સમજદાર છે અથવા અધ્યયનવાળા છે, આને જાણ્યું છે, આ કંઈક સમજ્યા છે અને આપણે આને કંઈક પૂછો. આપણને ન સમજાતું હોય તો એને પૂછો અથવા તો કંઈક એમની પાસેથી મેળવો, મેળવવાની આકાંક્ષાથી યોગ્યતા જોઈને, સૂક્ષ્મ જોઈને, કોઈ પણ પ્રકારે એની પ્રાપ્તિ માટે આ જતા હોય એ સર્વને બધાને લાગુ પડે છે.
મુખ્યતા
રે સત્સંગમાં તો અનેક વિષય ચર્ચાય, બધા પડખા ચર્ચાય, આયા અપેક્ષા ઉપદેશક માટે છે. જે માણસ વિશેષ યોગ્યતામાં જેની છાપ હોય અથવા વિશેષ જાણકાર તરીકેની જેની છાપ હોય, વિદ્વાન તરીકેની, પંડિત તરીકેની, શું અને લોકો એને પૂછે અને એના એના જવાબોને કંઈક વિશ્વાસથી જોતા હોય, એના ઉત્તર સંબંધી વિશ્વાસ રાખતા હોય કે આની વાત આપણે ગ્રહણ કરવી, તો એને શું કરવું એટલી વાત છે. જે પોઈન્ટ છે એ આટલો છે, સત્સંગનો પોઈન્ટ નથી. સત્સંગમાં તો અનેક ચર્ચાઓ નીકળે, બધી ચર્ચાઓ નીકળે, એનો કોઈ સત્સંગમાં વાંધો નથી. કેમ કે એમાં તો વિચારોની આપલેનો પ્રશ્ન છે. એની અંદર શું છે કે જે વાત આવે છે એને બે જણા ચાર જણા ટેબલ ઉપર વચ્ચે રાખીને તપાસે છે. કોક આ બાજુ બેસીને તપાસે છે તો કોક આ બાજુ બેસીને તપાસે છે તો કોક પેલી બાજુ બેસીને તપાસે છે કે ભાઈ મને તો આ વાત આમ દેખાય છે. તો બોલો કે હું મને મારી દ્રષ્ટિમાં તો આ વાત આ રીતે આવે છે, તમને એમ લાગે છે એનું શું કારણ, મને આમ લાગે છે એનું શું કારણ. એમાં કોઈની વાત કોઈને સ્વીકારવી એ પ્રશ્ન, એ પરિસ્થિતિ ત્યાં નથી. જ્યાં સમગુણી અથવા સમકક્ષ જીવોનો વિશ્વાસ હોય કે આની વાત ગ્રહણ કરવી આપણે, તો તમારે જ્યાં સુધી આત્મજ્ઞાનની પ્રાપ્તિ ન થઈ હોય ત્યાં સુધી વૈરાગ ઉપશમ અને ભક્તિનો લક્ષ્ય થાય એ પ્રકારે તમારે એ પ્રસંગ પ્રાપ્ત જીવોને એવી વાત કરવી. એ વિષય તમારે લેવો, બીજો વિષય તમારે લેવો નહીં, એમ લલ્લુજીને સ્પષ્ટ સૂચના કરે છે. હા, એ પત્ર વ્યવહાર કરે છે ને, પોતે પત્ર વ્યવહાર પણ કરતા હોય તો પોતે જો એ સ્થાને હોય તો, પોતે ઉત્તર દેવાના સ્થાને હોય તો, પૂછનારો એની વાત જુદી છે, વિચારવાની વાત જુદી છે અને ઉત્તર દેનારની વાત જુદી છે. અહીંયા તો વાત એમને ઉત્તર દેનારની લીધી છે. એ તો છે કે સરળ પરિણામથી અને શુદ્ધ હેતુથી, શુદ્ધ અંતકરણથી સત્યને પામવા માટે અથવા આત્મહિતને પામવા માટે જો કાંઈ ચર્ચા કરવા બેસે, વિચારોની આપ લે કરવા બેસે, તો એનું ફળ સારું જ આવે, એનું ફળ ખરાબ ન આવે, એ વાત નક્કી છે. અને એટલા માટે એવા સત્સંગને અનુમોદવામાં આવ્યો છે, એવા સત્સંગ, એવો સત્સંગ કરવો એમ સત્પુરુષોએ પુકારી પુકારીને કહ્યું છે, એમ જ કરવું જોઈએ. ક્રમે કરીને તે જીવો, એટલે આ તો શું છે, લલ્લુજીને લખ્યું છે, પણ જે જીવો વિદ્વાન હોય, પંડિત હોય, વાંચનકાર હોય, વાંચન ન કરતા હોય ને વિદવત્તાને લઈને બીજા એને પૂછતા હોય, એ બધાને લાગુ પડે છે આ વાત. એ લોકોને લાગુ પડે છે, પૂછનારને લાગુ નથી પડતી. તેમ સત્સંગનો વિષય પણ જુદો રહે છે. કોના માટે સવાલ નથી રહેતો? હા, મુમુક્ષુઓને તો પ્રશ્ન જ નથી. બોલવામાં કે લખવામાં કોઈ તત્વનો વિષય પોતે વિચારોની આપલે માટે છેડી શકે છે. અરસ્પર મુમુક્ષુઓ મુમુક્ષુઓ વચ્ચે પત્ર વ્યવહાર હોય, પોતાને જે વિચારમાં વાત આવી હોય, સમજવામાં આવી હોય, એનું નિવેદન કરે પોતાના દોષોનું, ગુણોનું, બીજી ત્રીજી રીતે, એ બધો તો થઈ શકે. પણ કહેવાનું એટલે ઉપદેશ આપવાનો પ્રશ્ન નથી રહેતો, સમજાવવાનો પ્રશ્ન નથી રહેતો. સમજવા માટે ગમે તે વાત થાય ને સમજાવવા માટે ગમે તે વાત થાય, બે વાત જુદી છે. શું હેતુ સમજવાનો છે કે હેતુ સમજાવવાનો છે? બસ ચોખ્ખી વાત થવી જોઈએ. તો મુમુક્ષુ એ બીજાને સમજાવવાનો તો પ્રશ્ન રહેતો નથી. સમજવા માટે પરસ્પર ગમે તે વિચારોને આપ લે કરે, પછી ભેગા થાય ત્યારે ચર્ચાના રૂપમાં કરે, ભેગા ન હોય ત્યારે ત્યારે પથ્થરોના રૂપમાં કરે, એ તો એક ને એક જ વાત છે. પણ એમ એમાં પોતાને એમ કહી શકાય કે ભાઈ આ વિષય આત્મહિતનો છે માટે તમે એમાં રુચિ કરો, આ આત્મહિતનો એક પરમ કલ્યાણકારક આખા જગતમાં ક્યાંય નથી એવો એક માર્ગ આત્મહિત માટેનો હોવાથી તમે મારા તમારા પ્રત્યેની મારી સદભાવનાને લીધે તમે એ માર્ગમાં આવો, એની નજીક આવો, એની રુચિ કરો એ માર્ગને, એમ કહી શકાય. પણ માર્ગને પ્રરૂપણા ને નિરૂપણાનો અધિકાર નથી, બે વાત જુદી જુદી છે. એક હિતેચ્છુ તરીકે એ માર્ગ તરફ ખેંચવા એક વાત છે, અને એ માર્ગનો ઉપદેશ કરવો એક બીજી વાત છે. એમાં યોગ્યતા ઘણી જોઈએ, એમાં ઘણી તૈયારી જોઈએ, એમાં અધકચરા જીવોનું એ કામ નથી. અધકચરા જીવો એ કાર્ય કરવા જાય તો એને માટે જોખમ ઘણું છે, અથવા એને પોતાને પણ નુકસાન થાય, બીજાને તો લાભ થવાનો પ્રશ્ન જ રહેતો નથી. માટે એને મર્યાદા શું રાખવી? ભાઈ આ એક આત્માના પરમ કલ્યાણનો એક વિષય છે, મારું ધ્યાન કાંઈક પહોંચ્યું છે મારી યોગ્યતા પ્રમાણે, હું ઈચ્છું છું કે તમે પણ આ માર્ગને સમજીને અનુસરો. હું એમ કહેતો નથી કે તમે મારા કહેવાથી આંધળું અનુકરણ કરો, એટલી મધ્યસ્થતા રાખે, બીજાને કહેતો પણ એટલી મધ્યસ્થતા રાખે કે હું એમ કહું છું કે તમે સમજીને અનુકરણ કરો કે અનુસરણ કરો, મારા કહેવાથી આંધળું અનુકરણ કરો એવું હું પણ કહેવા માંગતો નથી. બધા એમ જ કહે, નાની હોય અથવા મધ્યસ્થ સરળ મુમુક્ષુ હોય, એ મુમુક્ષુની સરળતાથી માંડીને આચાર્યો પર્યંતના બધા એમ જ કહે, બીજી રીતે કહે જ નહીં. હું કહું છું માટે તમે માનો એવો આગ્રહ કે એવો દુરાગ્રહ એ મધ્યસ્થના અભાવ બતાવે છે, એમાં મધ્યસ્થતા નથી રહેતી. ક્રમે કરીને તે જીવો યથાર્થ માર્ગની સન્મુખ થાય એવો યથાશક્તિ ઉપદેશ કર્તવ્ય છે. જુઓ શું કીધું, એ ઉપદેશ દેવાના ઠેકાણે છે લીલુજી. તો એમ કહે છે કે એ જીવો માર્ગની સન્મુખ થાય, માર્ગની સમીપ થાય એવો તમારી શક્તિ પ્રમાણે ઉપદેશ કરજો. માર્ગની સમીપ આવવા માટેનો કે આ માર્ગ છે, અને લગભગ તો એમ જ કરતા. જે કોઈ કૃપાળુદેવના સંસર્ગમાં આવેલા મુમુક્ષો એ પોતે ઉપદેશક નહીં બનતા, એ પોતે કૃપાળુદેવ બાજુ આંગળી ચીંધતા હતા. એક મહાપુરુષ છે, અમને પરિચય થયો છે, શું ગૃહસ્થ અવસ્થામાં છે, ગુપ્ત છે, પણ તમે પણ પરિચય કરો. પરિચય કરીને કંઈક તમને એમ લાગે, અમને તો એમ લાગે છે કે આત્મકલ્યાણ કરવા માટે બહુ સારું ઠેકાણું છે. અમારી તો કંઈ એવી શક્તિ નથી કે તમને કંઈ સમજાવી શકીએ, કહી શકીએ, એ બીજે બતાવે છે એવું અમે તમને બતાવી શકીએ, અમારી શક્તિ નથી એમ કહે છો. પણ તમે એની પાસેથી કંઈક પરિચય કરો, એના સંઘમાં જાઓ, સમાગમમાં જાઓ તો સારું. એવી રીતે એ લોકો દોરતા હતા, કેમ કે પ્રત્યક્ષ વિધિમાન હતા ને પોતે. એટલે પછી એમને ગયા પછી તો ત્યાં પણ થોડી ગડબડ શરૂ થયેલી, કેમ કે પછી જે જે લોકોને જેટલું જેટલું કાંઈ જ્ઞાન પ્રાપ્તિ અથવા માહિતી હતી એ અનુસાર દરેક પોતપોતાની રીતે ચાલે, એટલે નોખા નોખા પડે એ તો સ્વાભાવિક છે. કૃપા અથવા અનુગ્રહની ભાવના છે, દેહધારી છતાં બીજું હેડિંગ બાંધ્યું છે, દેહધારી છતાં નિરાવરણ જ્ઞાન સહિત વર્તે છે. 672 માં જે ચર્ચા કરી ને, કાયા સુધી માયા, તો કે એવું નથી, દેહધારી છતાં નિરાવરણ જ્ઞાન સહિત વર્તે છે એવા મહાપુરુષોને ત્રિકાળ નમસ્કાર. એવા જે વિતરાગો છે, હરિયંતો છે, જિનેન્દ્રો છે, કે જે દેહધારી છે છતાં નિરાવરણ જ્ઞાન સહિત વર્તે છે, જ્ઞાનનું આવરણ જેને છૂટી ગયું છે, સદૈ મુક્ત દશામાં વર્તે છે એવા મહાપુરુષોને ત્રિકાળ નમસ્કાર. એ મથાળું બાંધી લીધું. આગલા પત્રની અંદર ચર્ચા ચાલી છે એટલે સ્થાપી વાતને, હેડિંગમાં સ્થાપી દીધી એ વાતને, ત્યાં ચર્ચા કરી હતી, અહીંયા તો સૂત્ર તરીકે સ્થાપી, નમસ્કારનું સૂત્ર છે. આત્માર્થી શ્રી સૌભાગ પ્રત્યે શ્રી સાયલા, સર્વ કષાયનો અભાવ દેહધારી છતાં પરમ જ્ઞાની પુરુષને વિશે બને એ પ્રકારે અમે લખ્યું તે પ્રસંગમાં અભાવ શબ્દનો અર્થ ક્ષય ગણીને લખ્યો છે 672માં, જે ફાગણ સુદ દશમનો પત્ર છે અઠવાડિયા પહેલાનો, એમાં જે અભાવ શબ્દ વાપર્યો છે આમાં એ શબ્દ છે બીજી લીટીમાં. પણ જે 493માં જે છે ને, ત્યાં સંજલનાદિ કષાયનો અભાવ ત્રીજી લીટીમાં, એ અભાવ શબ્દ એક જગ્યાએ વાપર્યો છે. કેવળ સર્વ પ્રકારના સંજલનાદિ કષાયનો અભાવ, અભાવ એટલે ક્ષય થઈ શકવા યોગ્ય લાગે છે, ક્ષય શબ્દ બોલવામાં લીધો તો એટલા માટે અહીંયા એનો અર્થ એમણે ક્ષય કર્યો છે. અભાવ એટલે મંદતા નહીં એમ કહેવું છે, કષાયની મંદતા એ કષાયનો અભાવ નથી, ક્ષય નથી. કષાયની તીવ્રતા અને કષાયની મંદતા એ તીવ્ર મંદતાનો ફેક્ટર જુદો છે અને કષાયનો અભાવ થવો એ મુદ્દો જુદો છે. આમાં તીવ્રતા મંદતામાં તો કોઈ પણ જીવ આવે છે, નિગોદનો જીવ પણ કષાયની મંદતામાં આવે, બે ઇન્દ્રિયથી પંચેન્દ્રિય થઈ જાય એના ફળમાં. પણ કષાયનો અભાવ તો સમ્યક માર્ગની પ્રાપ્તિ થતાં જ અભાવ થાય છે, ત્યાં સુધી સમ્યક પ્રકારે કષાયનો અભાવ થતો નથી, એટલે ત્યાં ક્ષય થાય છે એમ લેવું. હા, થઈ શકે છે. બારમું ગુણ સ્થાને કષાયનો ક્ષય થાય છે દેહ હોવા છતાં પણ એમ કહેવું છે. હા, અને ચતુર્થ ગુણ સ્થાનથી અંશે ક્ષય થાય છે, કેમ કે પહેલી ચોકડી ગઈ, આ સંજલનમાં છેલ્લી ચોકડી ગઈ, આ પહેલી ચોકડી ગઈ, પછી બીજી જાય, પછી ત્રીજી જાય, એમ ચોથે પાંચમે ને છઠ્ઠે ત્રણ ગુણ સ્થાને ત્રણ ચોકડીનો ક્ષય થાય છે અથવા અભાવ થાય છે. જગતવાસી જીવને રાગ દ્વેષ ગયાની ખબર પડે નહીં. સામાન્ય રીતે જગતના જીવોને કોને રાગ દ્વેષ ગયા છે એની ખબર પડતી નથી, વિતરાગ સુધીની ખબર નથી પડતી, બીજાને તો ક્યાંથી ખબર પડે એમ કે છે. જગતવાસી જીવને રાગ દ્વેષ ગયાની ખબર પડે નહીં. જો પણ ખુલ્લી વાત એ છે કે સંપ્રદાય બુદ્ધિ કેવું બુદ્ધિ ઉપર આવરણ મૂકે છે, નહીતર દરેક સંપ્રદાયમાં બુદ્ધિજીવી માણસો નથી. કોઈ સંપ્રદાયમાં બેરિસ્ટરો, જજો, વકીલો, ડોક્ટરો, એન્જિનિયરો એવા તીવ્ર બુદ્ધિશાળી માણસો બધાના સંપ્રદાયમાં છે, બરાબર છે, તો બુદ્ધિ તો છે. હવે આ વાત ખુલ્લી છે, ભલે વિતરાગ નથી, પણ વિતરાગની પ્રતિમા કેવી હોય, વિતરાગનું બિંબ તો મૂક્યું છે ને, જેવા વિતરાગ છે એવું જ જીન બિંબ મૂક્યું છે, એક્ઝેક્ટ તો કોઈ તુલના નથી કરતો. આપણે મામ હોય ને એમના મામ હોય, પતિ ગયું, આપણે આપણું કરીએ એ એમનું કરે, શું કેવી આડસ આવે છે કે આ રાગ દ્વેષ રહિત થયા છે એ વાત ચોખ્ખી મૂકી છે. બીજાના પ્રતિમાઓમાં શૃંગાર છે, બીજું છે, ત્રીજું છે, આયુધ છે, શૃંગારથી પછી આગળ વધો તો કેટલાય અસ્ત્ર શસ્ત્રો રાખ્યા છે, તેથી આગળ વધીને બીજા એમના જે પત્ની છે એને બાજુમાં સ્થાપનામાં મૂકે છે. એમ બધું પ્રકાર જે જે ચાલે છે પ્રતિમા સ્થાપનના, જે પ્રતિષ્ઠા વિધિના, એમાં અનેક પ્રકારો છે. અને એમાં આ પ્રકાર છે બધાથી જુદો પડે એવો રાગ દ્વેષ રહિત નિર્દોષ પ્રકાર છે, તો પણ બુદ્ધિ કેટલા લોકો ચલાવે છે? બુદ્ધિવાળા નથી એમ તો ન કહી શકાય. બુદ્ધિ છે, છતાં બુદ્ધિની યોગ્યતા કયા પ્રકારની છે એના ઉપર એ બુદ્ધિનો આંક છે અથવા મૂલ્ય છે. બુદ્ધિ છે એનું મૂલ્ય નથી, બુદ્ધિની યોગ્યતા કેવા પ્રકારની છે એનું મૂલ્ય છે. બુદ્ધિ તો ઘણાને હોઈ શકે, એથી શું થઈ ગયું? એટલે એ તો એનો વિચાર કરીએ છીએ, પણ આ જે સમોસરણમાં જઈને પાછો આવ્યો છે, વિતરાગને નથી ઓળખ્યા કે આ રાગદ્વેષ રહિત પુરુષ છે, એવી પ્રતીતિ નથી કરી. એવી પ્રતીતિ એક વાર કરી હોય તો અત્યારે અહીંયા હોય આમ છે. એમાં એવું છે કે સમોસરણમાં જનારા ઘણા તો શ્રી મંડપ સુધી જ પહોંચતા નથી. સમોસરણની અંદર બહુ મોટો વિસ્તાર છે, એમાં જે બાર યોજનની સભાની આગળનો જે ભાગ છે એની અંદર અનેક જાતના વૈભવી આવાસો હોય છે. શું? હા, જેમ આપણે કોઈ ચિત્ર પ્રદર્શનમાં જઈએ તો શરૂઆતના ચિત્રોની અંદર જોવામાં એટલું બધું આકર્ષણ રહે કે ટાઈમ પૂરો થાય ત્યાં સુધી આખું પ્રદર્શન જ ન જોઈ શકાય. એમ કેટલાક જીવો તો શ્રી મંડપ સુધી જ નથી પહોંચતા, એ બધું જોવામાં જાગ જમા જોવામાં જ રહી જાય છે. સમોસરણમાં દાખલ થાય છે શું માનસ્તંભથી આગળ વધીને, પણ શ્રી મંડપ સુધી નથી પહોંચતા. શ્રી મંડપમાં એટલે જ્યાં ધર્મસભા છે ને બધા ભગવાનની દેશના સાંભળવા બેસે છે, એમાં પણ આ જીવ અનંત વાર્ગી આવ્યો છે, પણ છતાં વિતરાગ તરીકે નથી બોલતા. બધું જોવામાં રહી જાય, ઓહો ભગવાનનું ભામંડળ કેવું છે, બધા અતિશય ત્યાંય પણ 34 અતિશય છે. દિવ્ય ધ્વનિ છે, 12.5 કરોડ વાજા વાગે છે આકાશની અંદર, દેવો દુદંભીઓ અને વાજાઓ વગાડે છે. શું એવું બધું ઘણું છે ત્યાં? શું તો જીવ એમાં રહી જાય છે, બહારની મહિમા છે ને, બાહ્ય દ્રષ્ટિ છે, બાહ્ય પરિણામો છે અને બહારનું બધું જોવા મળે છે, એટલે એની અંદર એવો રોકાયેલો રહી જાય છે કે મૂળ મુદ્દો જ રહી જાય છે કે ભગવાનને ઓળખવાની જ વાત રહી જાય છે. કેટલાક સાંભળીને ઊંધા પડે છે, આમ કેમ કે છે, મને તો આમ લાગે છે, મનમાં ને મનમાં ભૂલી ન શકે. ભગવાનનો પ્રભાવ એવો છે કે ત્યાં અભિપ્રાય સામે કોઈ ન કાઢી શકે, પણ મનમાં એને ફેર પડી જાય કે આમ કે છે કે મને આમ લાગે છે, હું ભલે આમ વાત કરે પણ મને આમ લાગે છે. એવું ઘણી વાર કર્યું છે, તો કેટલી વાર રોગ સંજ્ઞા એ પણ રહ્યો છે. ઓગ સંજ્ઞા ટાળીને કોઈ વાર પણ એને ઓળખાણ કરી નથી, આ સીધી વાત છે. એમ અનેક પ્રકારે જીવ એટલો છે. આત્મકલ્યાણ માટે જાઉં છું અને આત્મકલ્યાણ કરી લેવું છે, આત્મકલ્યાણ કરવા માટે આ ઉત્કૃષ્ટ નિમિત્ત છે, એની મારે ઓળખાણ કરવી જોઈએ, ઓળખાણ માટેનો પ્રયત્ન કરવો જોઈએ, એ વાત હોતી નથી. એ વાત પણ અત્યારની જિંદગીમાં જુઓ ને, ઓળખવાનો પ્રયત્ન કેવી રીતે કર્યો છે ને કેટલો કર્યો છે ને ક્યારે કર્યો છે? લાગી શકે છે. જો અત્યારે આ જિંદગી એમ ગઈ છે તો આવી અનંત જિંદગીઓ આમ જ ગઈ છે, એ વાત સમજી શકાય એવી વાત છે. શું કહે છે? સર્વ કષાય નો અભાવ દેહધારી હોવા છતાં પરમ જ્ઞાની પુરુષને વિશે બને જનેન્દ્ર, એ પ્રકારે એમણે લખ્યું. તે પ્રસંગ અભાવ શબ્દનો અર્થ ક્ષય ગણીને લખ્યો છે. ત્યાં જગતવાસી જીવને રાગદ્વેષ દયાની ખબર પડે નહીં. બધા જગતના જીવોને કાંઈ એની ખબર પડતી નથી કે આ જીવને રાગદ્વેષ ચાલ્યા ગયા છે. બાકી જે મોટા પુરુષ છે એટલે કે એ લાઈન ના જાણકાર છે, મહાપુરુષ છે, મોટા પુરુષ છે, તે જાણે છે કે આ મહાત્મા પુરુષ ને વિશે રાગ દ્વેષ નો અભાવ થઈ ગયો છે અથવા ઉપશમ વર્તે છે. ઉપશમ ને પણ અભાવ ક્યારેક કહેવાય છે, કેમ કે ત્યાં ઉદય નથી ને, એટલે ઉદય નો અભાવ ગણીને ઉપશમ ને પણ અભાવ કહેવામાં આવે છે. એટલે ચતુર્થ ગુણ સ્થાને પ્રથમમાં પ્રથમ અભાવ થાય છે, ભલે ક્ષાયિક સમ્યક દર્શન ન થાય તો પણ અભાવ ગણવામાં આવ્યો છે. મહાત્મા પુરુષને વિશે રાગ દ્વેષનો અભાવ કે ઉપશમ વર્તે છે એમ લખીને આપે શંકા કરી કે જેમ મહાત્મા પુરુષને જ્ઞાની પુરુષો અથવા દ્રઢ મુમુક્ષુ જીવો જાણે છે. જુઓ, એટલું તો સ્વભાગભાઈ પોતે પણ લખે છે કે એવા મહાત્મા પુરુષને બીજા જ્ઞાની પુરુષો જાણે અથવા જે દ્રઢ મુમુક્ષુ હોય, યોગ્યતા વાળા મુમુક્ષુ હોય તે જાણે, તેમ જગતના જીવો શા માટે ન જાણે. આવી શંકા જે રખી હતી એમાં બે વાત તો રાખી દીધી શંકામાં, કે જ્ઞાની પુરુષો જાણે એવા મહાત્માઓને અથવા દ્રઢ મુમુક્ષુઓ ઓળખી લે, પણ બીજા કેમ ઓળખતા નથી? આવો એક પ્રશ્ન પોતે વિષય છેડવાને માટે ઊભો કર્યો છે. નહીં, પોતે આટલો તો નિર્ણય કર્યો છે સુભાગભાઈએ, અને વધારે વિષયને છેડવા માટે પોતે પ્રશ્ન મૂક્યો છે, એનો ઉત્તર આપ્યો છે. પછી કે આવો તમારો જે પ્રશ્ન આવ્યો એનો ઉત્તર આ પ્રમાણે છે કે મનુષ્યાદિ પ્રાણીને જેમ જોઈને જગતવાસી જીવો જાણે છે કે આ મનુષ્યાદિ છે, અહીંથી ઉત્તર શરૂ થાય છે. કે બધા મનુષ્યોને જોઈને જગતવાસી જીવો એમ જાણે છે કે આ બધા માણસ જ છે, હું જેમ માણસ છું એમ બીજા બધા પણ મારા જેવા માણસ છે, અને મહાત્મા પુરુષો પણ એમ જ જાણે છે શું કે આ મનુષ્યાદિ છે. ના, હજી પ્રશ્ન જ છે, સમાધાન તો બીજા પરિગ્રહથી આવે છે કે આ મનુ તેમ એ પદાર્થો જોવાથી બેનું જાણવું તો સરખું વર્તે છે. મહાત્મા પુરુષો પણ માણસને માણસ જાણે છે, બીજા માણસો પણ માણસને માણસ જાણે છે, ગાયને ગાય જાણે છે, ભેંસને ભેંસ જાણે છે, તીરિયજને તીરિયજ જાણે છે, પશુ પક્ષીને એમ જાણે છે, તો પછી ત્યાં સરખું જાણે ને આમાં ભેદ વર્તે છે કે આ વિતરાગ છે ને આ વિતરાગ નથી, એમ કેમ થાય છે? એમે સરખું જાણવું જોતું હતું, આમાં કેમ ભેદ વર્તે છે? તેવો ભેદ થવાના કયા કારણો મુખ્યપણે વિચારવા યોગ્ય છે? એવો જે પ્રશ્ન કર્યો આ પ્રશ્ન છે કે બે વચ્ચે કેમ ભેદ રહે છે કે અમુક માણસો ઓળખે, અમુક માણસો ન ઓળખે, જ્ઞાની ઓળખે, તીવ્ર મુમુક્ષુ હોય એ ઓળખે, ઉત્કૃષ્ટ મુમુક્ષુ હોય ઓળખે, અને બીજા સામાન્ય માણસો કેમ ન ઓળખે? એ પ્રકારે જે પ્રશ્ન લખ્યું તેનું સમાધાન નીચે પ્રમાણે છે. મનુષ્ય આદિ જગતવાસી જીવો જાણે છે કે દૈહિક સ્વરૂપથી તથા દૈહિક ચેષ્ટાથી જાણે છે. આ પરિગ્રાફમાં જ્ઞાનીની ઓળખાણ વિષયની ચર્ચા આવી છે, અને તે એમના જ પ્રત્યુત્તરમાં આવી છે. શ્રીમદજીના પોતાના શબ્દોમાં જ્ઞાનીની ઓળખાણ કરવા માટેની યોગ્યતા હોવી જોઈએ એક વાત આવશે, કેમ કે આમાં દ્વિપક્ષી વાત છે. જ્ઞાનીની ઓળખાણ કરવી છે એ જ્ઞાની એક પક્ષમાં છે, ઓળખાણ કરનાર એક બીજા પક્ષમાં છે. તો ઓળખાણ કરનારની પણ અમુક તૈયારી હોય તો ઓળખાણ એની થાય, એ પહેલી શરત છે. અને ઓળખાણ થવી, ઓળખાણ કેવી રીતે કરવી એ બીજી વાત થઈ ગઈ પાછી. એમ બે પ્રકારે વાત છે. બહુ સારો વિષય લીધો છે અહીંયા એમને. મનુષ્ય આદિ જગતવાસી જીવો જાણે છે તે દૈહિક સ્વરૂપથી, આ દૈહિક તથા દૈહિક ચેષ્ટાથી જાણે છે. મનુષ્યો બીજા મનુષ્યોને અથવા તિર્યંચોને જાણે છે, આદિમાં તિર્યંચો લઈ લેવા, તો એ દેહના પ્રવૃત્તિથી જાણે છે કે આ માણસ મનુષ્યને લાયક પ્રવૃત્તિ કરે છે, જ્યારે આ જીવ તિર્યંચને લાયક પ્રવૃત્તિ કરે છે. શું ભલે વાંદરો હોય તો પણ મોઢું આમ માંડશે પાણી પીવા માટે, એને પ્યાલો આપશો તો પ્યાલેથી પાણી નહીં પીએ. આપણે ટ્રાય કરી હતી ને, તિર્યંચ કેમ છે? માણસ જેવી ઘણી બુદ્ધિ હોય એનામાં. શું ફીડરમાં ત્યાં બહાર વાંદરા આવતા હતા રોજ સાંજે, ચણાને એવું નાખો ખાય, એના માટે એને શું કે આ પાણી ઓલા ક્યારામાંથી પીએ છે, મોઢું માંડીને ચાર પગે થઈ મોઢું નીચે વાળીને પાણી પીએ, જેમ ગાય ભેંસ પાણી પીએ ને એમ વાંદરા પાણી પીએ. તો ટ્રાય કરી અને પાણીનો પ્યાલો આપો ને આપણે જેમ પીએ છે કે નહીં એવી રીતે ન પીએ છે. તિર્યન છે ને તો એ માણસ નથી, માણસ જેવું એની આકૃતિ અને ચેષ્ટા અને આંગળા હાથના માણસ જેવા પંજા હોય તો પણ એ તિર્યન છે, એની બુદ્ધિ તિર્યન જેવી છે, એ એમ જ વળીને પાણી પીએ ચાર પગે થઈને, કેમ કે તિર્યન છે. એ માણસ નથી ને તિર્યન છે કેમ ખબર પડી? દૈહિક ચેષ્ટાથી, એનું દેહનું જે પ્રવૃત્તિ છે એના ઉપરથી આ માણસ છે આ તિર્યન છે એમ જાણી શકાય છે. એકબીજાની મુદ્રા એનો મોઢા ઉપરથી પણ ખબર પડે છે કે આ માણસ છે. પછી ભલે કોઈ માણસનો મુદ્રા વાંદરા જેવી હોય, કોઈ વાંદરાની મુદ્રા માણસ જેવી હોય તો પણ ખબર પડી જાય કે નહીં આ માણસ છે, આ વાંદરો નથી, આ વાંદરો છે ને માણસ નથી. એવી રીતે એકબીજાની મુદ્રામાં તથા આકારમાં ઇન્દ્રિયોમાં જે ભેદ છે, પછી એને ઇન્દ્રિયોમાં હાથમાં પગમાં અવયવોમાં જે ભેદ છે તે ચક્ષુઆદિ ઇન્દ્રિયોથી જગતવાસી જીવ જાણી શકે છે. દેખાવથી જ ખબર પડી જાય છે, ચક્ષુ ઇન્દ્રિયના જ્ઞાનથી ખબર પડી જાય છે કે આ માણસ છે અને આ પશુ છે. અને કેટલાક તે જીવોના અભિપ્રાય પણ અનુમાન ઉપરથી જગતવાસી જીવ જાણી શકાય છે. અને પછી એની વાતચીત ઉપરથી પણ ખબર પડે છે કે આ માણસને આપણે ઓળખવો હોય તો આમ ઓળખવો, આનો અભિપ્રાય આવો છે, આનો અભિપ્રાય આવો છે, આ રીતે વિચારે છે, આ રીતે વિચારે છે, એમ પરિચય વાતચીત ઉપરથી પણ એને ઓળખી શકાય છે. તે જીવોના અભિપ્રાય પણ અનુમાન ઉપરથી જગતવાસી જીવ જાણી શકે છે. એને પોતાને એ જાતની વિચાર શક્તિ હોવી જોઈએ, એ વિચાર શક્તિ ન હોય તો ન પણ ઓળખી શકે એકબીજાને, કેમ કે તે તેના અનુભવનો વિષય છે. એમ કરીને શું સિદ્ધાંત થાય કે જે વિષયમાં જેનો અનુભવ હોય તે વિષયમાં તે માણસ તેની પરખ કરી શકે. આ સામાન્ય સિદ્ધાંત કાયદો, જેમાં જેનો અનુભવ હોય તેમાં તેનો અભિપ્રાય ચાલે, પણ જેમાં જેનો અનુભવ ન હોય એમાં એનો અભિપ્રાય શું કામ આવે? એમ જ્ઞાની અથવા વિતરાગોને ઓળખવામાં જેનો અનુભવ નથી એવા જગતવાસી જીવો એને કેવી રીતે ઓળખશે કે સમજી શકશે? એ વાતને સિદ્ધાંત રીતે સ્થાપવા માટે સરવાળે અનુભવ સુધી વાત લઈ આવ્યા છે. વિશેષ દેવાદિદેવ શ્રી મંદર ભગવાન જય.